આચાર્ય દેવે બતાવ્યું કે જૂના ચાર કર્મનો ઉદય દ્રવ્ય કર્મ અને નવા આઠ કર્મનો બંધ થાય પણ ક્યારે કે જીવ પોતાની પર્યાયમાં આ મોહ રાગ દ્વેષ આદિ ભાવ આશ્રવ કરે તો આ વાત કરી બે ગાથામાં. ત્યાર પછી એના પછી તરત જ 166 ગાથા આવી, 164, 165 પછી 166 ગાથા આવી. 166 ગાથામાં કહ્યું કે સમ્યક દ્રષ્ટિ જીવને આ પ્રકારે મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ નથી હોતા. એક વાત એની સાથે સમજીને ચાલીએ છીએ, જરાક કાલે થોડી વાત કરી હતી કેવી રીતે શું એનો ભાવ સમજજો જરાક, કે આ છે મિથ્યાત્વ, આ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન. આજના શરૂઆતના પ્રવચનમાં પણ ગુરુદેવશ્રીએ પરના કર્તાની વાત કરી, પાપના ઉદયમાં મજા આવે છે એ ઊંધી માન્યતા પાંચ ઇન્દ્રના વિષય ભોગમાં, અને પુણ્યના પરિણામમાં સુખબુદ્ધિ હોય છે એને પણ મિથ્યાત્વને ત્રણ રીતે સમજાવ્યું. એક તો હું પરની ક્રિયાનો કરતા અથવા તો પરદ્રવ્ય મારું છે, એક તો એ મિથ્યાત્વનું સ્વરૂપ. બીજા નંબરમાં પુણ્યના ઉદયમાં ભોગ સામગ્રી મળી છે, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, પાંચ ઇન્દ્રના વિષય ભોગમાં સુખબુદ્ધિ, એ મિથ્યાત્વ. અને ત્રીજા નંબરમાં દયા, દાન, પૂજા, ભક્તિના શુભ ભાવ કરે છે એમાં ધર્મ બુદ્ધિ, એનું નામ મિથ્યાત્વ. બરાબર છે ને? શ્રદ્ધાની વિપરીત માન્યતા, શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન. અને એ મિથ્યાત્વની સાથે જે રાગ છે અનંતાનુબંધીનો રાગ, કાલે થોડીક વાત કરી હતી ને કે આ દેહ છે એ મારો છે, એ દેહ તે હું છું, એ શ્રદ્ધાની ભૂલ મિથ્યાત્વ. અને પછી એના પ્રત્યેનો રાગ છે અનંતાનુબંધી વાળો રાગ દ્વેષ છે. બરાબર? હવે સમજીએ કેમ કે આખી આજે ચર્ચા ચાલે છે આશ્રમમાં મેઇનલી આ મોહ રાગ દ્વેષમાં મિથ્યાત્વ અને અનંત અનુબંધીના રાગ દ્વેષ, પછી પેલી પણ ચર્ચા આવશે સાથે. હવે સમ્યક દ્રષ્ટિ જીવને શું છે સમજીએ કે આ મિથ્યાત્વ અને અનંત અનુબંધી તો ઓલરેડી છે જ નહીં, છે જ નહીં, નથી એટલે એની ચર્ચા નથી કરવાની. આપણે જે છે એની વાત કરીએ તો સમ્યક દ્રષ્ટિ જીવને પર્યાયમાં નબળાઈને લઈને અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલનનો રાગ છે. અક્ષયભાઈ, આ તો છે જ નહીં, આ છે નહીં તો કરવા લાયક છે કે નથી કરવા લાયક, પ્રશ્ન જ ઉભો ન થતો. આ તો છે જ નહીં ને તો પ્રશ્ન જ કરવા લાયક કે નથી કરવા, એના માટે પ્રશ્ન જ નથી. અને આ મિથ્યાત્વ છે તે જ સંસાર, કાલે આપણે વાંચ્યું હતું તો નીકળી ગયું. હવે આ જે રહ્યો છે ચારિત્રનો દોષ, એક સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, પર્યાયમાં છે પણ કરવા લાયક નથી, જાણેલો પ્રયોજનવાન, એમાં ઉપાદેય બુદ્ધિ નથી, સુખ બુદ્ધિ નીકળી ગઈ છે, એનું નામ છે સમજો. આ તો છે જ નહીં અને આ જે પર્યાયમાં છે પણ કરવા લાયક નથી જાણતા ને માન્યતામાં, એનું નામ અભિપ્રાયની અપેક્ષાએ આશ્રવથી પાછા વળી ગયા છે. ક્લિયર થઈ ગઈ મેટર આખી? આ તો છે જ નહીં તો આમાં અભિપ્રાયનો પ્રશ્ન નથી રહેતો. આ તો છે જ નહીં, નીકળી ગયું શ્રદ્ધાના બળમાં, એટલે છે જ નહીં. આ જે છે એના પ્રત્યે, એના પ્રત્યે આ એને પરમાં મૂકી દીધો છે ને, આશ્રવ દુઃખ કાર ઘને રે બુદ્ધિ વંદતી ને નિરવેર, કરવા લાયક નથી જાણતા, એનું નામ અભિપ્રાયની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ નિરાશ્રવ છે. બરાબર? પણ હજુ આ પણ મટાડવા જરૂરી તો છે કે નહીં, ત્યારે સંપૂર્ણ સર્વથા નિરાશ્રવ થશે, જે હમણાં વાત આવી કમ્પ્લીટ નિરાશ્રવ. હવે આપણે આવીએ છીએ 166 ગાથાથી, સમ્યક દ્રષ્ટિ નિરાશ્રવ છે, ભાવાશ્રવ નથી. ત્યાર પછી 167 ગાથા આવ્યા. 167 ગાથામાં ભાવાશ્રવનું સ્વરૂપ બતાવ્યું, જે આપણે હમણાં જોયું કે ભાવાશ્રવ એટલે શું, મિથ્યાત્વ રાગ દ્વેષ, 167માં બતાવ્યું. ત્યાર પછી 168 ગાથામાં આવ્યા તો 168 ગાથામાં ભાઈ આ સમ્યક દ્રષ્ટિ જીવને આ મિથ્યાત્વ રાગ દ્વેષ ભાવ આશ્રવ નથી ને, પણ એનું એની ક્વોલિટી કેવા પ્રકારની છે જરાક એ તો અમને કહો. તો ત્યાં એમને દ્રષ્ટાંત આપ્યું કે જેમ ઝાડ ઉપરથી ફળ નીચે પડી જાય પછી ફળ એની સાથે કનેક્ટ થાય નહીં, એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ અપ્રતિહદ ભાવે ઉપડ્યા હશે, અપ્રતિહદ ભાવે ઉપડ્યા છે. હવે એમને જે શ્રદ્ધા સમ્યક થઈ છે એ પાછા પડીને મિથ્યા દ્રષ્ટિ થવા વાળા નથી, આગળ કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થવા વાળા છે. એ ત્યાં વૃક્ષમાંથી છૂટા પડેલા ફળનું દ્રષ્ટાંત આપ્યું. કઈ ગાથા આવી આપણી? 168 ગાથા આવી. એ ભાવાશ્રવોથી કેવી રીતે નિવૃત્ત થયો? ભાવાશ્રવથી નિવૃત્ત થયો પણ એ કેવી રીતે, તો ત્યાં આવી રીતે બતાવ્યું ત્યાં આગળ. બરાબર. ત્યાર પછી પ્રશ્ન પૂછ્યો કે દ્રવ્યાશ્રમ ની શું સ્થિતિ છે? સમ્યક દ્રષ્ટિ જીવને જે દ્રવ્યાશ્રમ આઠ કર્મ કારમાણ શરીર તો હજુ એક ચેતરાગાહે ચોંટેલું છે ને જીવના પ્રદેશો સાથે, તો એનો જવાબ આપ્યો કે પૃથ્વી પિંડ સમાન છે, એ માટીના ઢેફા જેવું છે. જે માટીના ઢેફા હોય એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે, જળ છે, માટી છે, અચેતન છે, પુદગલ છે, અજીવ છે, રૂપી છે, એવી રીતે આઠ કર્મોનું બનેલું અંદરમાં શરીર છે ને, જેમાં બહારનું શરીર છે જળ અચેતન છે, એવી રીતે અંદરનું જે કારમાણ શરીર દ્રવ્ય કર્મ છે એ પણ 100% જળ અચેતન રૂપી છે, મૂર્તિક છે, પુદગલ છે, એની સાથે તારો કોઈ સંબંધ છે નહીં, અત્યંત અભાવ છે. એટલે ત્યાં છેલ્લે આપણે જોયું હતું કે સમ્યક દ્રષ્ટિજી, સાંભળજો, પર્યાયમાં જે આશ્રવ હતો ભાવાશ્રવ પર્યાયમાં, એ તો સમ્યક દ્રષ્ટિ જીવે પોતાના સ્વભાવના આશ્રયે, પોતાના શુદ્ધાત્મ તત્વના આશ્રયે, નિર્દોષ તત્વના આશ્રયે પર્યાયમાં મિથ્યાત્વ મોહ રાગ દ્વેષ આદિને મટાડ્યા. માને પર્યાયમાં રાગ દ્વેષ હતા તો એ રહિત હતો ને, સમજો, પર્યાયમાં રાગ દ્વેષ હતા એ સહિત હતો ને રહિત થયો. શું કહ્યું? સહિત હતો અને રહિત થયો પર્યાયમાં. પેલા સહિત હતો ને, મિથ્યા દ્રષ્ટિ હતો તો સમ્યક દ્રષ્ટિ થયો, સહિત હતો એની જગ્યાએ હવે શું થયો? રહિત થયો, રહિત થયો. અને બહારમાં જે આઠ કર્મ જે છે ને એ તો રહિત જ હતા અને રહિત ખ્યાલમાં આવ્યા. બે વસ્તુ ખ્યાલ આવ્યું ને, આઠ કર્મ તો આત્માની સાથે ક્યાં કનેક્શન છે? દ્રવ્ય ગુણ પર્યાયમાં છે જ નહીં, એ તો વસ્તુ જ અલગ છે, એ તો રહિત જ છે અજ્ઞાનીને, પણ અજ્ઞાનીને ખ્યાલમાં નથી આવતું. અને જ્ઞાની થયો તો પર્યાયની અંદર રાગ દ્વેષ જે છે ને એ નીકળી ગયા ને, તો પર્યાયમાં સહિત હતો એની જગ્યાએ રહિત થયો, અને આઠ કર્મથી તો રહિત હતો અને રહિત પણ છે, સાચા અર્થમાં ખ્યાલ પણ આવી ગયું ત્યાં આગળ. એ વાત આપણી થઈ 169 ગાથાની અંદર, આ વાત થઈ આપણી. બરાબર છે ને? આટલે સુધી આપણે આવ્યા છીએ. જીવો, હવે પ્રશ્ન એક આવીને આપણી સામે ઉભો છે, બહુ સરસ આવે, થોડુંક ટર્ન આવે છે, એટલે શાંતિથી આપણે ચર્ચા કરીશું. જરા સાંભળજો, હવે એક ટર્ન આવે છે કે આ તો જાણે બરાબર છે, તમે વાત કરીએ કે સમ્યક દ્રષ્ટિ જીવને આ મિથ્યાત્વ અને અનંત અનુમંદીના રાગ દ્વેષ છે નહીં, પણ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજવનોનો રાગ છે તો તમે તમારા મોઢે બોલો પણ છો, નબળાઈના લઈને છે છે છે, ક્યાંય છે તો ખરા. હવે કાઢવા જોઈએ કે રાખવા જોઈએ? કે ના, એ કાઢવા જેવા છે, રાખવા જેવા તો છે નહીં. ગુરદેશીના શબ્દોમાં સાપનું બચ્ચું હોય ને, મોટો સાપ હોય, એનું બચ્ચું હોય, સાપનો નાનો કણો, સાપનો નાનો કણો હોય, પણ સરવાળે કણો કોનો છે? સાપનો જ કણો છે ને. તો આ પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજવન સરવાળે તો આશ્રવનું જ બચ્ચું છે ને, માટે એ પણ રાખવા જેવું તો છે નહીં. કેમ કે જ્યાં સુધી રાગનો કણ વિદ્યમાન હશે ને ત્યાં સુધી જન્મ મરણ કરાવશે. એટલે અપૂર્વ અવસરની અંદર તમે જોશો ને તો કૃપાળુ દેવી એક લાઈન લખી છે, ભવના બીજ તણો આત્યંતિક નાશ જો, ક્યારે ચાર કર્મ ગન ગાતી તે વ્યવચ્છેદ જ્યાં, ક્યારે લખ્યું? ચાર ઘાતી કર્મનો જ્યારે ક્ષય ત્યારે. સિંહની પર્યાયમાં સમ્યક દર્શન તો થયું ભગવાન મહાવીર સ્વામીને, પણ ભવ તો કરવા પડ્યા ને. જ્યારે મહાવીર સ્વામીની ભગવાનની પર્યાયમાં ચાર ઘાતી કર્મનો ક્ષય થયો ને, પછી ભવ પરિભ્રમણ બંધ, હવે પછી જન્મ મરણ કરવાના બંધ થયા. બરાબર છે કે નહીં? એટલે આ રાગનો કણ જે છે, પ્રવચન સારમાં લખ્યું છે, આ રાગનો કણ ઉભો છે ને એ કેવલ જ્ઞાન નથી થવા દેતું અમને, માટે આ રાગનો કણિયો પણ રાખવા જેવો નથી. એટલે કહે છે કે અમારી હમે તો પૂર્ણ દશા હિ ચાહીએ, પૂર્ણતાને લક્ષે શરૂઆત, એ જ સાચી શરૂઆત, અમે રાખવા નથી માંગતા એને. હવે સમજીએ જરાક, પ્રશ્ન આવ્યો છે અહીંયા એક કે સમ્યક દર્શન થયા પછી આ સમ્યક દ્રષ્ટિ જીવને જે નબળાઈને લઈને જે રાગ દ્વેષ થાય છે, એ રાગ દ્વેષનું કારણ કોણ છે? સાંભળજો જરાક, આમ તો વાત એ છે કે નબળાઈને લઈને રાગ દ્વેષ થાય છે અને રાગ દ્વેષથી કર્મનો બંધ થાય છે, પણ અહીંયા એક અલગ શૈલીથી વાત કરી છે ભાઈ. એટલે આપણે કાલે તમારી જે નોટ બનાવો ને એની અંદર ખાસ આસ્ત્રવધિકારના મેઇન મેઇન બહુ સારી વસ્તુઓ છે, જેમ પેલું માટીના ડેફા, પૃથ્વી પિંડ, પૂજ્ય ગુરુદેવ એના પ્રવચનમાં ઘણી વાર આ બધી વસ્તુઓ તમને સાંભળવા મળશે. અને હવે જે આપણે જોઈ રહ્યા છીએ ગઈકાલના ગુરુદેવ એના પ્રવચનમાં છેલ્લી વાત આવી હતી 116 નંબરના કલશ પહેલાની ત્રણ ગાથાઓ છે જે ચાલે, એના પહેલા ત્રણ ગાથાઓ છે એની અંદર હવે બતાવવું છે કે આ સમ્યક દર્શન થયા પછી પણ આ રાગદ્વેષ ચાલુ રહે છે એનું રીઝન શું છે તો હું થોડો ભાવ તમને કહી દઉં પહેલા પછી વાંચું છું. સમ્યક દર્શન થઈ ગયું ને પછી પણ આ જે રાગદ્વેષ થાય છે એનું કારણ શું છે તો અહીંયા લખ્યું છે કે આ જ્ઞાન ગુણનું પરિણમન. શું લખ્યું છે? જ્ઞાન ગુણનું પરિણમન. અક્ષયભાઈ એટલે કહું છું કે આ બહુ બહુ અલગ વાત છે. આ જ્ઞાન ગુણનું પરિણમન છે ને એ બીજા હવે સમ્યક દર્શન થયા પછી જે કર્મોનો બંધ થાય છે એનું રીઝન ઠપકો કોને આપ્યો? દોષ કોના ઉપર નાખ્યો? જ્ઞાન ગુણનું જગન, જ્ઞાન ગુણનું પરિણમન. પહેલું ગાથામાં આવું લખ્યું જ્ઞાન ગુણનું પરિણમન. પછી એના પછીની ગાથા આવશે કે જ્ઞાન ગુણનું કયું પરિણમન લેવાનું અમારે? તો ત્યાં જવાબ આપે છે જ્ઞાન ગુણનું જગન્ય ભાવે પરિણમન. જગન્ય ભાવ એટલે શું? એટલે સમજો જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી જ્ઞાન ગુણનું જગન્ય ભાવે પરિણમન છે. ક્ષયોપશમી જ્ઞાન છે, ક્ષયોપશમ જ્ઞાન 12મા ગુણસ્થાન સુધી ક્ષયોપશમ જ્ઞાન છે. તો જ્યાં સુધી જ્ઞાન ગુણનું જગન્ય પરિણમન છે તો જ્ઞાનને ઠપકો આપ્યો છે કે આ હજુ કર્મથી બંધાય છે ને, જ્ઞાન ગુણનું જગન્ય પરિણમન છે માટે કર્મોથી બંધાય છે. પછી આગળની ગાથામાં લખ્યું છે કે માટે જ્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ, તે શુદ્ધ આત્મા ભગવાન આત્માના આશરે સમ્યક દર્શન પ્રગટ કર્યું હતું ને, સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું હતું. હવે કહે છે જ્યાં સુધી તને કેવળ જ્ઞાન પ્રગટ ન થાય, જગન્ય જ્ઞાનમાંથી સર્વોત્કૃષ્ટ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી તારે ભગવાન આત્માને ચોટેલા રહેવાનું છે. પર્યાય નહીં કે હે પર્યાય, તારે અંદરમાંથી બહાર નથી આવવાનું. હવે ક્યાં સુધી? કે જ્યાં સુધી શું ના થાય? કેવળ જ્ઞાન પ્રગટ ન થાય. તું અત્યારે આત્માને જોવે છે, સમજો જગન્ય જ્ઞાનને કહેવે છે કે આત્માને જોવે છે સમ્યક દ્રષ્ટિ. સાંભળો, સમ્યક દ્રષ્ટિ સાધક જીવ છે, આત્માને જોવે છે, પણ એ આત્માને જોવે છે જગન્ય ભાવે દેખવું છે. ભાઈ જગન્ય ભાવે દેખવું ને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવું એનો અર્થ સમજી લઈએ આપણે. જગન્ય ભાવમાં જે આત્માનો અનુભવ થયો તો 12મા ગુણસ્થાન સુધી આત્માનો આકાર નથી દેખાતો. કોઈ કહે કે ભાઈ અમને આત્માનો અનુભવ થયો ને અંદરમાં આત્માનો, ઘણા એમ કે એમને આત્માનો અનુભવ થયો ને આમ લાઈટ જેવું ઝગમગ 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 દેખાયું, એનો મતલબ તને પુદગલ દેખાયું છે, આત્મા થોડો દેખાયું છે. સમજાય છે કે પુદગલ દેખાયું છે ને, ઝગમગ લાઈટ દેખાય એ તો પુદગલ ની પર્યાય છે. અજવાળું એમ ધારું તને આત્માનો અનુભવ નથી થયો. સમજાય છે કે નહીં? કોઈ એમ કહે કે નહીં અમને આત્માનો અનુભવ થયો પણ અમને આત્માનો આકાર દેખાયો, ખોટી વાત છે. તને આત્માનો અનુભવ નથી થયો, આકાર નથી દેખાતો. આકાર તો જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય, 13મું ગુણસ્થાન પ્રગટ થાય ત્યારે આ જેમ ભગવાન મહાવીર સ્વામી છે ને, લગભગ 7 હાથની કાયા, આદિનાથ ભગવાન 500 ધનુષની કાયા, તો આત્માનો જે આકાર જે છે એ કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે દેખાય છે. એ પહેલા આત્માનો આકાર નથી દેખાતો. અનુભવ થાય તો અનુભવમાં થાય શું? કે અનુભવ થાય એમાં આત્માના આનંદનો સ્વાદ આવે છે, આત્માના અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે 12મા ગુણસ્થાન સુધી, 4થા થી 12માની આનંદનું ફિલિંગ થાય, ફિલિંગ થાય. પણ એ ફિલિંગ થાય એને કહેવાય સ્વસંવેદન પ્રત્યક્ષ કહેવાય છે. શું કહેવાય છે બોલો? જો સ્વસંવેદન પ્રત્યક્ષ કહેવાય છે. સકલ પ્રત્યક્ષ નથી થયો હજુ, પ્રદેશ પ્રત્યક્ષ નથી થયો આત્મા હજુ. આત્મા અસંખ્ય પ્રદેશી જે છે, એ અસંખ્ય પ્રદેશ જે છે તો કેવળ જ્ઞાન પ્રગટ થાય. અસંખ્ય છે કે અનંત પ્રદેશી કેવી રીતે ખબર પડશે? અક્ષયભાઈ આકાશ અનંત પ્રદેશી છે. અને વધારે ભાઈ કહીએ ને, સાંભળો, ખરેખર છય દ્રવ્ય અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. વાંચો નિયમ સારમાં, છય દ્રવ્ય અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય એક પણ નથી. સમજાય છે કે નહીં? ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય તો અરૂપી છે. આકાશ તો અરૂપી છે, કાલ દ્રવ્ય તો અરૂપી છે, જીવ તો અરૂપી છે, અને પુદગલમાં તો એક પરમાણુ છે ને, સિંગલ પરમાણુ. અને સિંગલ પરમાણુ ઇન્દ્રિય જ્ઞાનનો ક્યાં વિષય છે? સિંગલ પરમાણુ તો અવધિ જ્ઞાનનો વિષય બને છે. ખરેખર જો ને છય દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, છય દ્રવ્ય અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. પણ આ અહીંયા અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છય દ્રવ્ય છે, છતાં પણ અતિન્દ્રિય જ્ઞાનની સાથે અતિન્દ્રિય આનંદ આવે એકમાત્ર જીવ દ્રવ્ય હું છું. બાકીના પાંચ દ્રવ્ય છે અતિન્દ્રિય જ્ઞાનનો વિષય તો છે, પણ એમાં જ્ઞાન પણ નથી અને એમાં સુખ પણ નથી, આટલો ફરક છે. સમજો ભાઈ, સરસ મજાની વાતો છે કે આત્માનો અનુભવ જ્યારે થાય છે એના માટે પંડિતજી ટોડરમલજી સાહેબે બહુ જ એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે, બહુ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં દ્રષ્ટાંત આપ્યું છે. આંધળો માણસ સાકર ખાય અને દેખતો માણસ સાકર ખાય, બહુ સરસ દ્રષ્ટાંત છે. આંધળો માણસ સાકર ખાય ને દેખતો, તો બંનેને સાકરનો સ્વાદ તો આવ્યો, ગળપણનો સ્વાદ આવ્યો, પણ ફરક શું છે કે આંધળાને સ્વાદ આવ્યો પણ એને સાકરનો ગાંગડાનો રંગ એનો આકાર કેવો છે એ નથી દેખાતો, એ નથી દેખાતો, સ્વાદ આવ્યો. એમ ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી આત્માના અતિન્દ્રિય આનંદનો શું આવે છે, આ ચૈતન્યનો ગાંગડો છે, અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા એના આનંદનો સ્વાદ આવે છે. પણ જેમ પેલો દેખતો વ્યક્તિ સાકરનો ગાંગડો જોવે, જેમ કેવલી ભગવાનને આત્માનો આકાર દેખાય, આત્માના અસંખ્ય પ્રદેશો ખ્યાલમાં આવે, અસંખ્ય છે કે અનંત છે કે અસંખ્ય પ્રદેશી કેટલા કે લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશી છે, કેવલ જ્ઞાનમાં જણાય છે, કેવલ જ્ઞાનનો વિષય છે. અને ત્રીજી વાત, આત્મામાં કેટલા ગુણો છે, અનંત 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 ગુણો છે ને, તો અનંત ગુણો છે તો એ સમ્યક દ્રષ્ટિ દેડકાને સમ્યક દર્શન થયું. ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, એક નાની દેડકી, આ ચોમાસામાં દેડકી પડે નાની દેડકી, અને પાંચમું ગુણસ્થાન પણ થાય ને, સમજાય છે કે નહીં, ચોથું પાંચમું. હવે એ કહે છે એ જીવને આ સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, બધા ગુણોનો મળેલો ભેગો સ્વાદ આવે, બધા ગુણોનો મળેલો ભેગો ટેસ્ટ સ્વાદ આવે, પણ આત્મામાં અનંત ગુણો જે છે એ કેવી રીતે અનંતપણું છે એ તો જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે ખ્યાલ આવે. આ બે ત્રણ વસ્તુ ખ્યાલ આવીને અહીંયા આપણે શું સમજવું છે, જગન્ય ભાવે આત્માને દેખવો અને સર્વોત્કૃષ્ટ ભાવે આત્માને દેખવો, આ ત્રણ ગાથાનું સાથે જરાક આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી આત્માને જોવે છે તો જગન્ય ભાવે દેખવું છે, અને તેરમું ગુણસ્થાન પ્રગટ થાય ત્યારે આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાનું છે. ત્યાં આત્મા પ્રદેશ પ્રત્યક્ષ થઈ ગયો, સકલ પ્રત્યક્ષ થયો, અનંત આનંદનું વેદન પણ છે, આત્માનો આકાર પણ દેખાય છે, આત્માના અનંત ગુણો પણ ખ્યાલ આવે છે. આત્મા અરૂપી અમૂર્તિક છે, તો આત્મા કેવી રીતે અમૂર્તિક છે, અમૂર્તિક હોય તો જ્ઞાનનો વિષય બને કે ના બને, હા આજે આ મૂર્તિક તો આપણને ખ્યાલ આ જ્ઞાનનો વિષય બને, પણ આત્મા અમૂર્તિક છે ને એ પણ અતિન્દ્રિય જ્ઞાનનો કેવલ જ્ઞાનનો વિષય બને છે. એટલે અહીંયા શ્રી ગુરુ કહે છે કે જ્યાં સુધી સમ્યક દર્શન થયા પછી તારે જંપીને નથી બેસવાનું. છોકરો ટ્વેલ્થમાં હોય ને પછી આગળની લાઈન લેવાની હોય, જે અત્યારે બહારમાં લાઈન જે ચાલતી હોય ને, તો ટ્વેલ્થમાં બોર્ડમાં હોય એ વખતે બોલો રાત્રે સુઈ જાય કે મહેનત કરે, રાત દિવસના ઉજાગરા કરે છે ને, રાત દિવસના ઉજાગરા, મહેનત કરે, ક્લાસીસ કરે, ટ્યુશન કરે, બીજું ત્રીજું, થોડું વોક કરવા માટે જાય તો એ બધા અંદરમાં લેસન તૈયાર કરતો જાય, સમજાય છે કે નહીં. મા બાપ પણ કદાચ એની પાસે રાગ હોય તો જાગે કે છોકરો ઊંઘી ના જાય, છોકરો ઊંઘી ના જાય, એની જોડે જાગે ને. રાગનું સ્વરૂપ તો હમણાં જતા નથી, આપણે સાંજે કરીશું ચર્ચા એની થોડી. તો એ કહે છે કે એ જે મહેનત કરે છે બારમા ધોરણમાં ટ્વેલ્થમાં, એને મહેનત કરીને બોર્ડમાં ફર્સ્ટ આવ્યો, સમજો ફર્સ્ટ આવ્યો, પછી એને કોલેજમાં જે કોઈ કોલેજની અંદર એને એડમિશન લેવાનું હતું ને ત્યાં એને એડમિશન મળી ગયું, ચાર વર્ષનો કોર્સ છે, સમજાય ને, કોઈ માસ્ટર વગેરેનો જે કંઈ આવે ને કોર્સ છે. પછી તો એને સુઈ જવાનું કે નહીં સુઈ જવાનું અક્ષયભાઈ, કેમ કે પતિ ગયો ને કામ તો પૂરું થઈ ગયું, પછી હવે શું છે, હવે તો ફ્રી થઈ ગયો ને સમીરભાઈ, હવે સુઈ જાય કે ના સુઈ જાય, ફરવાનું ને હરવાનું ને સુઈ જવાનું, બસ ચાલે કે ના ચાલે, કે ના અસલી પરીક્ષા તો હવે શરૂ થાય છે, અસલી પરીક્ષા તો હવે શરૂ થાય છે, કે પેલામાં તો આટલા આટલા પુસ્તકો ભણવાના હતા, હવે આવડાવડા મોટા થોથા આવે છે, સમજાય છે કે નહીં. હા અને ઉપરથી ભણવા પણ બહાર જવું પડે, પેલું તો ઘરમાં હતા ને તો મમ્મી પપ્પા પણ ધ્યાન રાખે ખાવા પીવા, હવે બહાર ક્યાંક ભણવા માટે જવું પડે તો બધી કેટલી તકલીફો ઝીલવાની પણ આવે, અને સાથે બધી મહેનત પણ કરવાની છે, તો પરીક્ષા તો હવે આવી ખરી એની. એમ અહીંયા કહે છે ચોથું ગુણસ્થાન થયું ને, ચોથું ગુણસ્થાન થયું એટલે મોક્ષ માર્ગમાં એડમિશન મળ્યું, જેમ પેલામાં કોલેજમાં એડમિશન મળ્યું એટલે ચોથું ગુણસ્થાન પ્રગટ થયું એટલે મોક્ષ માર્ગમાં એડમિશન મળ્યું છે. હજુ મોક્ષ થયો નથી, સંપૂર્ણ સર્વથા નિરાશ્રવ નથી થયો, એડમિશન મળ્યું છે. અને જેમ જગતમાં કોલેજમાં એડમિશન મળી જાય પછી બેસતો નથી જંપીને, હજુ પણ મારે એક મોટું મારું એનો ગોલ અંદરમાં હોય છે, મારે અચીવ કરવાનું છે, ત્યાં સુધી પહોંચ. એમ સમ્યક દ્રષ્ટિ કહે છે કે મારે હમે તો પૂર્ણ દશા હી ચાહીએ, સાદી અનંત કા આનંદ ચાહીએ, આ અમારું રોકાવાનું સ્થાન નથી, આ તો અમે ઓન ધ વે છીએ, અહીંયા અમારે રોકાવાનું સ્થાન નથી. એ પુરુષાર્થ કરીને આગળ વધીને કેવલ જ્ઞાન લઈને ઉભા થાય છે. એનું નામ છે આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવા જાણવાની વાત છે. બરાબર. હવે થોડીક વાત સાથે કરી દઉં જરા, આ જ્ઞાન ગુણને ઠપકો કેમ આપ્યો છે એ આપણે થોડુંક વાંચીને જરા જોઈએ છે. પહેલા જેના સાંભળી લઈએ, 170 ગાથા આવી જાઓ જરાક. 170. હવે પૂછે છે ભૈયા સંકેતજી ખોલ દેને કા 170 ગાથા. હા, હવે પૂછે છે કે જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે છે તેના ઉત્તરની ગાથા કહે છે. ગાથાનો પાઠ કરીએ. ચૌવિધ પ્રત્યય સમય સમય જ્ઞાન દર્શન ગુણથી. બોલો. જો ટીકા વાંચું છું. પ્રથમ, જ્ઞાની તો આશ્રવ ભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે, આશ્રવ ભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાશ્રવ જ છે. એટલે તે મેં તમને સમજાવ્યું ને, આ બે તો ગયા છે પણ આ જે થઈ રહ્યો છે એની પણ ભાવના છે નહીં, આને પણ કાઢી નાખવાની ભાવના છે, આની ભાવના નથી, એટલે નિરાશ્રવ જ છે. પરંતુ તેને પણ દ્રવ્ય પ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદગલ કર્મ બાંધે છે. એટલે આ જે ત્રણ છે ને, એટલે જૂના કર્મનો ઉદય છે ને, આ નબળાઈને લઈને જોડાયો છે. તો આ જે થયા અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન, એને લઈને નવા કર્મ શું થાય છે? બંધાય છે. બરાબર છે કે નહીં? નહીં તો ચોથા ગુણસ્થાને મોક્ષ થઈ જવો જોઈએ. પણ ના, હજુ આ આ કામ બાકી છે. હજુ જો તેને પણ દ્રવ્ય પ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદગલ કર્મ બાંધે છે ત્યાં, હવે શું લખી છે બોલો છો સાથે? ત્યાં જ્ઞાન ગુણનું પરિણમન જ કારણ છે. હવે એમ થાય વચ્ચે જ્ઞાન ગુણ ક્યાંથી આવ્યો ભાઈ? આ વચ્ચે જ્ઞાન નથી કે ભાઈ વચ્ચે તમે મને ક્યાં લપેટમાં લો છો એમ જગતમાં કે ને, ભાઈ હું તો હતો જ નહીં ત્યાં આગાડી, મને શું કામ લો છો? સમજાય છે ને? તો આ જ્ઞાન ગુણનું વચ્ચે ચક્કર ક્યાંથી આવ્યું કે જ્ઞાન ગુણનું પરિણમન જ કારણ છે? હવે પ્રશ્ન પૂછે, જ્ઞાન ગુણનું પરિણમન જ કારણ છે? તો હવે ઓર ચોખવટ કરી છે, બહુ મજાની વાત સાંભળજો. હવે વળી પૂછે છે કે જ્ઞાન ગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? ને પ્રશ્ન થવો સ્વાભાવિક છે ને, પ્રશ્ન થવો પણ જોઈએ કે ભાઈ તમે કહો ભાઈ મિથ્યાત્વ અનંતાનુબંધી એ બંધનું કારણ છે, રાગ દ્વેષ છે એ બંધનું કારણ છે, તો ઓકે ચલો એગ્રી વાંધો નહીં. પણ તમે આ જ્ઞાન જાણવું તો જીવનો સ્વભાવ છે, અને તમે જ્ઞાન ગુણનું પરિણમન બંધનું કારણ, એટલે મેં કહ્યું ને આશ્રવ અધિકારનું હાર્ટ છે આ બધી ગાથાઓ ભાઈ. સમજાય છે કે નહીં? જો હવે વળી પૂછે છે કે જ્ઞાન ગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? વાહ, એના ઉત્તરની ગાથા કહે છે. જો ગાથા જરા વાંચીએ. જે જ્ઞાન ગુણની આવી ગયું ને સ્ક્રીન પર, જે જ્ઞાન ગુણની જગન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો ફરી ફરી પ્રણમતો અન્ય રૂપમાં તેથી તે બંધક કહ્યો. શબ્દ આવે છે ને જગન્ય શબ્દ, મૂળ કુંદુકુંદ આચાર્ય દેવ શબ્દ લખે છે જગન્ય, જ્ઞાન ગુણની જગન્યતા. હજુ કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી, જ્ઞાન સમ્યક તો થયું છે પણ હજુ કેવળ જ્ઞાન નથી થયું. જ્ઞાનમાં બે પ્રકારના દોષ હોય, જ્ઞાનમાં એક તો મિથ્યા જ્ઞાન અને બીજું અધૂરું જ્ઞાન. મિથ્યા જ્ઞાન અને અધૂરું જ્ઞાન બે દોષ હોય તો સૌથી પહેલા નંબરમાં મિથ્યા જ્ઞાન જાય. બરાબર છે ને? પણ મિથ્યા જ્ઞાન થયા ગયા પછી ચોથા ગુણસ્થાનથી સમ્યક જ્ઞાન છે પણ અધૂરું જ્ઞાન છે, કેવળ જ્ઞાન પ્રગટ નથી થયું ને ત્યાં સુધી પણ એ હજુ દોષ છે ત્યાં આગળ એટલો. બરાબર છે? જો અહીં કહે છે જ્ઞાન ગુણનું જગન્ય પરિણમન છે ને. હવે પેલા ભાવાર્થ વાંચું છું, પછી આપણે ટીકા જરા નજર નાખ્યું. સાંભળજો. ક્ષાયોપસમી જ્ઞાન, હવે જગન્ય જ્ઞાન એટલે ખ્યાલ હોય ને ક્ષાયોપસમી જ્ઞાન, અને ઉત્કૃષ્ટ જ્ઞાન એટલે કેવલ જ્ઞાન. ક્ષાયોપસમી જ્ઞાન એક જ્ઞે પર અંતર મુહૂર્ત જ થંભે છે, ઢીલું છે બિચારું, સમજાય છે કે નહીં? જેમ કેવળ જ્ઞાન પ્રગટ થઈને અંદરમાં ચોંટેલું રહે ને, સ્વરૂપે ડૂબેલા નમન તુજને, એવી જે સામર્થ્ય વાળું જે છે ને, આ ક્ષયોપશમ જ્ઞાનમાં એવી તાકાત નથી, બરાબર? એનું નેચર જ એવા પ્રકારનો શું થાય, જો ક્ષયોપશમી જ્ઞાન એક ગે પર અંતર મુહૂર્ત જ થંભે છે, પછી અવશ્ય અન્ય ગેને અવલંબે છે, સમજાય છે કે નહીં? એ બીજો વિષય પકડશે તરત જ. સ્વરૂપમાં પણ, હવે જો ચોખવડ, સ્વરૂપમાં પણ તે અંતર મુહૂર્ત જ ટકી શકે છે. સ્વરૂપમાં અંતર મુહૂર્ત ટક્યું ને, અને જો વધારે ટકે તો કેવળ જ્ઞાન થઈ જાય, અને જો એનાથી વધારે ના ટક્યું તરત જ શું થઈ જશે, પાછો શુદ્ધોપયોગમાંથી પાછો બહાર આવી જશે. એની લિમિટેશન એટલી છે. કેવળ જ્ઞાન લઈ લીધું તો વાંધો નહીં, ના લીધું તો તરત પાછો અંદર શુદ્ધોપયોગમાંથી બહાર આવી જશે, નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાંથી પણ બહાર આવી જશે. જો સ્વરૂપમાં પણ તે અંતર મુહૂર્ત ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે, માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યક દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો, કે શું લખ્યું છે, નિર્વિકલ્પ દશામાં હો. ઉપયોગ બહાર હોય કે અંદરમાં હોય, મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં હોય કે સાતમા ગુણસ્થાનમાં હોય, બંને વાત આવી ને. મુનિરાજની વાત લઈ લઈએ, કેમ કે આ તો છેક સુધી લેવું છે ને આપણે. છઠ્ઠા ગુણસ્થાનમાં હોય સવિકલ્પ દશામાં, સાતમા ગુણસ્થાન હોય નિર્વિકલ્પ દશામાં, નિર્વિકલ્પ સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુદશા અનુભવ દશામાં હો, યથાખ્યાત ચારિત્ર અવસ્થા થયા પહેલા તેને અવશ્ય રાગ ભાવનો સદભાવ હોય છે, અને રાગ હોવાથી બંધ પણ થાય છે, માટે જ્ઞાન ગુણના જગન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. શાંતિથી ધીરેથી વાત સાંભળજો. વચ્ચે યથાખ્યાત ચારિત્રને લાવ્યા પાછા ભાઈ, હા, આ બધા પડખા સમજવા પડે ને. યથાખ્યાત ચારિત્રને લાવ્યા છે, જો લખ્યું ને જો અનુભવ, યથાખ્યાત ચારિત્ર અવસ્થા થયા પહેલા તેને અવશ્ય રાગ ભાવનો સદભાવ હોય છે, અને લખ્યું અને રાગ હોવાથી બંધ પણ થાય છે. સરવાળે છેલ્લે તો આપણે અહીંયા જ આવ્યું છે, બંધ રાગથી જ થાય છે, જ્ઞાનથી નહીં. હા, તો વચ્ચે જ્ઞાનને શું કામ લાવે કે સાંભળો, વાત સાંભળો, આચાર્ય દેવ કહે છે, સાંભળો અમારે શું કહેવું છે. બહુ સરસ છે કે ક્લોઝ મૂક્યા છે, યથાખ્યાત ચારિત્ર એક શબ્દ મૂક્યો. દસમા ગુણસ્થાનથી ઉપર જઈએ ને તો યથાખ્યાત ચારિત્ર આવે. દસમા ગુણસ્થાનમાં સકલ ચારિત્ર છે, બરાબર છે ને? છઠ્ઠાથી દસમામાં સકલ ચારિત્ર, પાંચમામાં દેશ ચારિત્ર, ચોથામાં સ્વરૂપાચરણ ચારિત્ર, સમ્યક્તાચરણ ચારિત્ર. દસમા ગુણસ્થાનથી ઉપર જે હોય છે યથાખ્યાત ચારિત્ર, અને દસમા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ હોય છે. આ રાગ તરફ પકડવો છે ને આપણે, રાગને પકડવો છે, ક્યાં સુધી રાગ જોવામાં આવે છે. દસમા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ છે, અને દસમા ગુણસ્થાનમાં જે સૂક્ષ્મ લોભ છે ને, એનાથી છ પ્રકારના કર્મ બંધાય છે. આયુ કર્મ અને મોહનીય કર્મને, આઠ કર્મમાંથી આયુ કર્મ અને મોહનીય કર્મને છોડીને છ પ્રકારના કર્મ, સૂક્ષ્મ લોભ જે છે, એ સૂક્ષ્મ લોભ એને રાગ સમજી લો, એ કહે છે સૂક્ષ્મ લોભને લઈને છ કર્મ બંધાય છે. કર્મ બંધનનું કારણ તો ખરેખર એ છે, જ્ઞાન નથી બિચારું, સમજાય છે કે નહીં? જ્ઞાન તો વગર વચ્ચે આવી ગયું છે, ખ્યાલ આવે છે કે નહીં? કે કેમ આવ્યું, એનું કારણ શું છે? અને એક શબ્દ વાપર્યો છે, બહુ મજાની વાત છે. ક્ષયોપશમ જ્ઞાન તો બારમા ગુણસ્થાનથી ક્ષયોપશમ જ્ઞાન હોય છે ને, બારમા ગુણસ્થાન. તો તમે ક્ષયોપશમ જ્ઞાનને કહો છો ને, એટલા માટે ટીકાની અંદર કેટલાક સામાન્ય કથન હોય છે, કેટલાક વિશેષ કથન હોય છે જીનવાણીમાં, બરાબર સમજજો. એટલે ટીકાની અંદર વધારે સ્પષ્ટ કરી દીધી, કેમ કે કોઈ વળી એવી વાત પકડે કે બારમા ગુણસ્થાનમાં ક્ષયોપશમ જ્ઞાન હોય છે, રાગ તો હોતો નથી, બારમા ગુણસ્થાન તો બંધ છે ને, યથાખ્યાત ચારિત્ર છે ને, ત્યાં તો બંધ હોતો નથી, જ્ઞાન તો ક્ષયોપશમ છે ભાઈ, જ્ઞાન તો ક્ષયોપશમ છે, જગન્ય જ્ઞાન છે, કેવળ જ્ઞાન તો પ્રગટ થયું નથી. અને તમે જ્ઞાન ગુણને બંધનું કારણ કહો છો, તો બારમા ગુણસ્થાનમાં તો જ્ઞાન તો ક્ષયોપશમ છે, બંધ તો થતો નથી, બંધ તો દસમા ગુણસ્થાનમાં રાગ છે એનાથી થાય છે. એટલે સ્પષ્ટ કરી દીધું, યથાખ્યાત ચારિત્ર અવસ્થાની નીચે અવશ્યંભાવી રાગનો સદભાવ હોય હોય ને હોય. સમજાય છે કે નહીં? બંને વસ્તુ ભેગી કરવાની છે અક્ષયભાઈ. આપણે બંને વસ્તુ, એક તો ક્ષયોપશમ જ્ઞાન ખરું, પણ ક્ષયોપશમ જ્ઞાનનું લેવલ ક્યાં સુધી લેવાનું? દસમા ગુણસ્થાન સુધી રેન્જ પકડવાની. યથાખ્યા ચારિત્ર અવસ્થાની નીચે એટલે દસમા ગુણસ્થાનમાં આવ્યા. દસમા ગુણસ્થાનથી ઉપર યથાખ્યા ચારિત્ર, અને એ વખતનો જે ક્ષયોપશમ જ્ઞાન છે ને, હા, એ કહે છે કે ત્યાં રાગ જોવામાં આવે છે ને બંનું કારણ છે. તો એ વળી વળીને આપણે પાછો એક પ્રશ્ન થાય, તો એ પણ તમે જ્ઞાનને શું કામ લાવો છો વચ્ચે? આવું થાય તો ખરું ને? રાગને બંનું કારણ કોને? સીધી સીધી વાત કરો, કન્ફ્યુઝ શું કામ કરો? હા, એકદમ બધું કોમ્પ્લેક્સ શું કામ કરી નાખો છો? તો જુઓ, સાંભળો, આપણે સમજો સ્વાધ્યાય પૂરો થાય, કોઈને થાય ને એવું કહેતો નથી કે એવી ઘટના બને, ભાવના નથી ભાવતો, પણ સમજવા માટે. એથી આપણે ચાલતા ચાલતા રસ્તેથી જતા હોઈએ અને એકદમ આપણો ખાડામાં પગ પડ્યો અને આપણો પગ ભાગી ગયો, ફ્રેક્ચર આવી ગયું, 3 મહિનાનો ખાટલો આવ્યો, ખાડો આવ્યો, પગ પડી ગયો, પગ ભાગ્યો. તો આપણને કોઈ સામાન્ય રીતે મળશે ને, કુટુંબ પરિવાર જાય કે તમને ખાડો દેખાયો નહીં? આવું પણ કોઈ કહે ને, ખાડો, આટલો મોટો ખાડો તમને ના દેખાયો? મારું કેવું છે, ભાગ્યો છે પગ, ઠપકો આંખને આપો છો તમે. સમજાય છે કે નહીં? હા, ભાગ્યો છે પગ, આંખ ક્યાં ફૂટી છે? આંખ તો ફૂટી નથી ને, આંખ તો એને એમ રહી છે ને. હા, ઠપકો તમે આંખનો આપો છો કે આટલો મોટો ખાડો તમને ના દેખાયો? તો ઠપકો આંખને આપ્યો, કેમ કે દ્રષ્ટાંતની રીતે સમજો, કેમ કે એ બધું જોવાનું કામ છે તો જ્ઞાન જ કામ કરે છે, પણ આંખના માધ્યમથી આ બધું બહારનો જે વિષય છે ને, ચક્ષુ ઇન્દ્રિયનો નિમિત્તનો વિષય, એને સમજવું, વધારે પડતું પાછું પેલું બધું નહીં લગાવવું. એટલે ગુરુદેવ શ્રી કહે, અહીં એ વાત નથી, બધી ખબર છે, બધી ખબર છે. સમજાય છે કે નહીં? હા, એટલે ભાવ સમજો શું કેવું છે. જગતની અંદર પણ એ જોવામાં આવે છે કે તમને આ તો ભાગ્યો છે પગ, અને પગ ભાગવાનું દુઃખ છે, આંખ તો બરાબર જ ઓકે જ છે, ભાગ્યો છે પગ, પણ છતાં પણ ઠપકો આંખને આપવામાં આવે છે કે તારે ડિસિઝન બરાબર લેવું જોઈએ ને, તે જો બરાબર ડિસિઝન લીધું હોય તો ખાડામાં પગ ના પડત, ડિસિઝન આંખને લેવાનું હતું ને. હા, બિચારો પગ તો શું કરે, પગને તો ખાડો છે કે ટેકરો છે ખબર જ નથી પડતો. તમે કાર ડ્રાઈવ કરતા હોય, એકદમ બમ્પ આવી ગયો અને ગાડી ઉછળી અને ખબર જ ના પડે, એટલે આટલો મોટો બમ્પ ના દેખાયો? સમજાય છે કે નહીં? અને કોઈનું માથું અથડાઈને ફૂટી ગયું હાથે, તો આટલો મોટો બમ્પ, તો ઠપકો કોને આપવામાં આવે છે? આંખને. એમાં આંખને તો કશું નથી, માથું ફૂટ્યું કે પગ ભાગ્યો એને બિચારને કઈ ખબર નથી પડતી. સમજાય છે કે નહીં? એવી રીતે અહીંયા આ દુઃખી તો રાગ દ્વેષ મોહ જે વિકારી ભાવ છે એના કારણે દુઃખી થાય છે. જે પેલો પગ ભાગ્યો ને, એમ ચારિત્રની અંદર આ રાગ દ્વેષના વિકારી ભાવ થાય છે, દુઃખી તો એના કારણે થાય છે. પણ ઠપકો કોને આપવામાં આવે છે? જ્ઞાનને ઠપકો આપવામાં આવે છે. કેમ કે ડિસિઝન નિર્ણય કોણ કરે છે? નિર્ણય જ્ઞાન કરે છે. વારંવાર જોવામાં આવે છે ને કે બધું તમારે જ્ઞાનમાં નિર્ણય કરો. જુઓ તત્વ વિચારનો મહિમા, કેમ કે જ્ઞાન જે પ્રમાણે ડિસિઝન લેશે ને, બાકીના બધા ગુણો નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ એટલે બીજા શબ્દમાં બધા ગુણો જડ છે, અચેતન છે. સમજે? બાકીના બધા ગુણો જે જ્ઞાન પ્રમાણે ડિસિઝન લે ને, શ્રદ્ધા ચારિત્ર બધા એ પ્રમાણે ફોલો કરે છે. નિર્ણય કરવાનું કામ જ્ઞાન કરે છે, કેમ કે સમજણ તો જ્ઞાનમાં છે ને. જાણ, સમ્યક દર્શન થયું ને આનંદનું વેદન આવ્યું, એ પણ જ્ઞાન જ નક્કી કરે છે. વેદન થયું બરાબર છે, આનંદનું સ્વાદ આવે, ચારિત્રને ક્યાં ખબર પડે છે? સમ્યક દર્શન થયું, ખબર તો જ્ઞાનને પડે છે, જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. વાત સમજાય છે કે નહીં? એટલે જવાબદારી કોના માથે નાખી? અક્ષયભાઈ, જ્ઞાનના માથે નાખી છે. એટલે અહીંયા ગાડી કહ્યું છે કે જ્ઞાન ગુણનું જગન્ય પરિણમન, અહીંયા વાત મૂકી. માટે કહે છે કે તમે જગન્ય પરિણમન એટલે સંશય વિપરીને અનધ્યવસાય નીકળી ગયું છે. મિથ્યા જ્ઞાનની અંદર જે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા, એ નીકળી ગઈ છે. પણ હજુ તમારા જ્ઞાનની અંદર અંદરમાં જે સ્થિરતા થવી જોઈએ એવું તમે ડિસિઝન નથી લેતા, અને હજુ જે હમણાં આવ્યું ને આસક્તિનો ભાવ છે. હજુ સમ્યક દર્શન થયા પછી સમજો મિથ્યા બુદ્ધિ નથી, આમાંથી સુખ મળે આ ઇષ્ટ છે અને આ અનિષ્ટ છે એવી બુદ્ધિ ટળી ગઈ છે. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ, પણ હજુ સમ્યક દ્રષ્ટિ જીવને હજુ આસક્તિનો ભાવ છે. રંજિત પરિણામ શબ્દ આવે છે ને, હજુ આસક્તિનો ભાવ છે ને. આસક્તિનો ભાવ છે એટલે જ્ઞાનને વારી ઘડીએ કહેવામાં આવે છે કે બરાબર હજુ પાકો નિર્ણય કરો, હજુ આમાં પણ અહીંયાથી પાછું વળવાનું છે, પાછું વળવા. અને જ્ઞાન એ પ્રમાણે મજબૂત થતું જાય છે તો બાકીના બધા ગુણો પણ એને શું કરે છે? ફોલો કરે છે. અને સર્વોત્કૃષ્ટ ભાવે જ્યાં દેખવા જાણવાનું પરિણમન થાય ને, તો પછી કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થાય. આવો આખો ભાવ પડ્યો છે અહીંયા ગાડી. બરાબર છે? જો વાંચીએ છે આપણે, જો સાંભળજો એની ટીકા જરાક વાંચીએ, જો ટીકા ઉપર ભાવાર્થ વાંચો ને, આપણે ટીકા વાંચીએ. જ્ઞાન ગુણનો જ્યાં સુધી જગન્ય ભાવ છે, આ કુંદકુંદ આચાર્ય દેવનો આધાર, જ્યાં સુધી જગન્ય ભાવ છે એટલે ક્ષાયોપશમિક ભાવ છે, ત્યાં સુધી તે જ્ઞાન ગુણ અંતરમુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી આ ક્ષયોપશમ જ્ઞાનની વિકનેસ આશે, એનો માઇનસ પોઈન્ટ આશે, જ્ઞપ્તિ પરિવર્તન જેને કહેવામાં આવે. સમજાય છે કે નહીં? હા, એક પછી એક ખંડ ખંડ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન જે કહેવામાં આવે છે ને, પોતાના વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, એને માઇનસ પોઈન્ટ છે. કેવળ જ્ઞાન થયા પછી જ્ઞપ્તિ ક્રિયા રહે છે, પણ જ્ઞપ્તિ પરિવર્તન બંધ થઈ જાય છે. પ્રવચન સર વાંચજો, જ્ઞાર્થ પરિણમન સ્વરૂપ ક્રિયા 45 ગાથા પહેલા આવે છે. સમજાય છે કે નહીં? હા, જ્ઞપ્તિ ક્રિયા રહે, કેવળ જ્ઞાનમાં જાણન ક્રિયા રહી, પણ જ્ઞપ્તિ પરિવર્તન આ આ આ આ ખંડ 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 જાણવું બંધ થઈ ગયું. અને આ વિકનેસ ક્યાં સુધી છે? ક્ષયોપશમ જ્ઞાન છે ત્યાં સુધી. ઓકે, જુઓ, જ્ઞાન ગુણનો જ્યાં સુધી જગન્ય ભાવ છે, ક્ષયોપશમિક ભાવ છે, ત્યાં સુધી તે જ્ઞાન ગુણ અંતરમુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરી ફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે, બીજા બીજા જ્ઞેયો પાસે જાય છે. તે જ્ઞાન ગુણનું જગન્ય ભાવે પરિણમન યથાખ્યાત ચારિત્ર અવસ્થાની નીચે. વાહ, જો અમૃતચંદ્ર આચાર્ય દેવનો આધાર આપ્યો ભાઈયા, અમૃતચંદ્ર આચાર્ય દેવે, કુંદકુંદ આચાર્ય દેવે તો આટલું લખીને ગયા ને કે જગન્ય ગુણનું પરિણમન એ બંધનું કાર. આનું નામ છે કે અમૃતચંદ્ર આચાર્ય દેવ કુંદકુંદ આચાર્ય દેવના હૃદયને ખોલ્યા, કુંદકુંદ આચાર્ય દેવના પેટ ખોલ્યા છે અમૃતચંદ્ર આચાર્ય, એ આ વાત છે. અને પૂજ્ય ગુરુદેવ શ્રી બધાના હૃદય ખોલીને બતાવે, નહીં તો જ્ઞાન ગુણ ને જગન્ય પરિણમન, હમણાં આવ્યું ને સાત તત્વની કાંઈ ખબર જ ના મળે, તત્વ કેટલા હોય કાંઈ ખબર ના મળે. આજે એક નાના બાળકને પણ પૂછવામાં આવે તો 47 શક્તિઓ બોલી નાખશે. આજે એ છે ગુરુદેવશ્રીનો પ્રભાવ નાનો કાળ. સમજાય છે કે નહીં? હા, હું તો ઘણી વાર કહું, નાનું બાળક જે બોલે છે ને ભાઈ, અહીંયા નાનું બાળક ખાલી આટલું બોલે ને, હું જીવ છું, મારામાં જ્ઞાન છે ને, હું જ્ઞાનથી જાણું છું, એ ભગવાનની દિવ્ય ધ્વનિનો અંશ છે. સમજાય છે કે? એ ભગવાનની દિવ્ય, તમને એવી વૃદ્ધિ પ્રાપ્ત થાય અને વિદેશ ક્ષેત્રમાં જાઓ ને 20 તીર્થંકર ભગવાનના સમવ શરણમાં જાઓ ને, તમને આ સાંભળવા મળશે, હું જીવ છું, મારામાં જ્ઞાન છે ને, હું જ્ઞાનથી જાણ. એ જે બાળક બોલે છે ભગવાનની દિવ્ય ધ્વનિનો અવયવ છે એ બોલે છે. જ્યારે મોટા મોટા બહારમાં કહેવાય ને હાઈફાઈ એજ્યુકેશન જે કહેવાય ને, મોટા એન્જિનિયર ડોક્ટર વગેરે એમબીએ કે જે કંઈ કહેવાતું હોય, એની અંદર હું જીવ છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાનથી, એવું ભણવાનું નથી આવતું, એ ભગવાનની દિવ્ય ધ્વનિ ક્યાં છે? સમજાય છે કે નહીં? ગુરુદેવશ્રીના શબ્દમાં એ તો અનાર્ય ભણતર છે ને, આ તો ભગવાન બનવાના ભણતર છે ભાઈયા. જુઓ શું કહે છે. વાહ, એક મિનિટમાં પૂરું કરી જુઓ. અંતરમુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરી ફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે, તે જ્ઞાન ગુણનું જગન્ય ભાવે પરિણમન યથાખ્યાત ચારિત્ર અવસ્થાની નીચે અવશ્યંભાવી રાગનો સદભાવ હોવાથી, ચોક્કસપણે રાગ હોય હોય ને હોય, બારમાં 11માં ને ગૌણ કરો, 10માં સુધી રાગ જોવામાં આવે, આવે ને બંધનું કારણ કોણ છે? રાગ છે એ બંધનું કારણ છે. અને ઠપકો કોને આપ્યો? જ્ઞાનને ઠપકો આપ્યો. સમજે, જ્ઞાનને એટલા માટે ઠપકો, બિચારા રાગને ખબર નથી પડતી, રાગ શું કરે, જ્ઞાન એ પ્રમાણે પોતું સ્ટ્રોંગ થઈ જાય. અને જે કોઈને જ્ઞાન પોતાના સ્વરૂપને અંદરમાં ડૂબી જાય અને સર્વોત્કૃષ્ટ ભાવે આત્માને જાણે કે પ્રદેશ પ્રત્યક્ષ થઈ જાય, તો બસ બધા સમાધાન થઈ જશે, રાગ નીકળી જશે. તમે આમ કરશો તો રાગ કહેશે હું શું કરું હવે, દુઃખી થાઓ. બરાબર છે કે નહીં? નીચે અવશ્યમ ભાવી રાગનો સદભાવ હોવાથી બંધનું કારણ છે. એકદમ નીચે આવી જાઓ, છેલ્લી બે લાઈન. હવે વળી ફરી પૂછે છે કે જો આવું છે ને, અર્થાત જ્ઞાન ગુણનો જગન્ય ભાવ બંધનું કારણ છે, તો પછી જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે છે એના ઉત્તરની ગાથા કહે છે. જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે છે, તો હવે આગળ બે પ્રકારની વાત આવશે, એક અભિપ્રાયની અપેક્ષાએ નિરાશ્રવ અને એક સર્વથા નિરાશ્રવ. કેવળ જ્ઞાની પ્રગટ થાય છે ત્યારે સર્વથા નિરાશ્રવ, એ પ્રમાણેની ચર્ચા છે, એ આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું આપણે.
સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ
બોલો ઋષભાદિ મહાવીર પર્યંત ચોવીસો જિનેન્દ્ર ભગવાનનો જય હો સીમંદર આદિ અજિત વીર્ય પર્યંત વીસ વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો જય હો અળગ જ્ઞાન બળના ધારી શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો સમય સારાદિ સમસ્ત જીનવાણી માતનો જય હો હાલતા ચાલતા સિદ્ધ સમાન કુંદકુંદ આચાર્ય અમૃતચંદ્રાચાર્ય આદિ સમસ્ત મુનિવરોનો જય હો આપણા અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવનો જય હો પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો જય હો અષ્ટાનિકા મહાપર્વનો જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો હે જિનવાણી ભારતી તોહિ જપો દિન રૈન જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક સો વાણી મસ્તક નમો સદા દેત હું ઢોક બોલો જીનવાણી માતનો જય હો